నిత్యం జయంతి యోగిన కనక మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానుయో మంగళం కుటుంబమే మంగళం కుంకుందారి ఉజేంద్రమోసు మంగళం నమస్మరి సాగాయ స్వానుభూత్యా చకాస్తే జీవాయ భవాయ సర్వమా.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 97 પછી કળશ 57 અને કળશ 58 આપણે કર્યા છે. કળશ 57માં અને 58માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને અગાઉની જે ગાથામાં ભાવ ભર્યા હતા એનો વધારે વિસ્તાર કર્યો. અજ્ઞાનને કારણે જીવ કરતા થાય છે અને અજ્ઞાન જતા એને કરતાપણું છૂટી જાય છે, એટલે એ વાત ચાલે છે. 58માં આ વાતને એ રીતે સ્પષ્ટ કરી કે અજ્ઞાનથી શું શું નથી થતું, અજ્ઞાનને કારણે શું શું થઈ શકે છે એમ કરી, અને અજ્ઞાન છોડી અને જ્ઞાન દ્વારા કરતા ભાવને છોડવાની વાત સમજાવી. હવે ત્યાં અજ્ઞાનને કારણે આ બધું થાય છે એમ જે કહેવામાં આવ્યું કે મૃગજળને જોઈ અને હરણ દોડે છે એની પાછળ, એ રીતે આ જીવ પણ અનાદિનો ચાર ગતિમાં રખડે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ સમજી અને એની પાછળ એ દોડ લગાવી રહ્યો છે, અને એમ એ અજ્ઞાનને લીધે જેમ અંધકારમાં પડેલી દોરડીને સાપ માની અને ભાગે છે, ડરે છે, એવી રીતે સમુદ્રનું ઉદાહરણ સાથે લઈને સમજાવ્યું કે પવનને કારણે એમાં અનેક તરંગો ઉત્પન્ન થાય છે, એમ જીવને અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એમ વિકલ્પમાં રહી અને એવા વિકલ્પ સાથે રહેલા ભાવનો કરતા થાય છે, એટલે એ બધું એની પોતાની મેળે એ પોતે કરે છે એટલે થાય છે. આ અજ્ઞાનને કારણે વાત કરી. હવે અહીંયા એમ કહેવું છે કે જ્ઞાનથી આત્મા કરતા થતો નથી. હવે આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન 59માં શ્લોકમાં એમ કહે છે કે જ્ઞાન છે તો પછી આત્માને કરતા ભાવ મટી જાય છે, આત્મા કરતા થતો નથી. તો આપણે 59માં કળશ લઈએ. જ્ઞાનાત વિવેચકતયા તુ પરમાત્મનોર્યો જાણાતી હંસ એવ વાહ પયશોર્વિશેષમ ચૈતન્ય ધાતુ અચલમ સદાધિરૂઢો જાનીત એવ હિ કરોતિ ન કિંચન અપિ. 59માં શ્લોકનો અર્થ છે કે હંસ વા પયસો ઈવ, એટલે કે જેમ હંસ દૂધ અને પાણીના તફાવતને જાણે છે તેમ યહ જ્ઞાનાત વિવેચકતયા, એટલે જે જીવ જ્ઞાનને લીધે વિવેકવાળો એટલે કે ભેદ જ્ઞાનવાળો હોવાથી પરમાત્મનો તુ વિશેષમ જાણાતી, પરના અને પોતાના વિશેષને જાણે છે. સ અચલમ ચૈતન્ય ધાતુમ સદા અધિરૂઢ, તે જેમ હંસ દૂધ અને જળ મિશ્રિત થયા છે એમને જુદા કરી અને દૂધને ગ્રહણ કરે છે તેમ અચળ ચૈતન્ય ધાતુમાં સદા આરૂઢ થયો થકો અર્થાંત તેનો આશ્રય કરતો થપો. જાનીત એવ હી કિંચન અપી ન કરોતી, અર્થાંત માત્ર જાણે જ છે, કાંઈ પણ કરતો નથી, એટલે કે જ્ઞાતા જ રહે છે, કરતા થતો નથી. અહીંયા હંસનું ઉદાહરણ લઈને વાત કરવામાં આવી કે જેમ હંસ પાણી અને દૂધ મિશ્રિત થયા છે તો એમાંથી એ પાણીને જુદું પાડી દે છે, એટલે દૂધ દૂધ છે તેને પી જાય છે, દૂધને ગ્રહણ કરી લે છે. કેમ કે એ દૂધ અને પાણીના વિશેષને જાણે છે. એવી રીતે જે જીવ વિવેકી થયો છે, ભેદ જ્ઞાન વાળો થયો છે, એ એવા ભેદ જ્ઞાનને લીધે પરના અને પોતાના વિશેષને એટલે તફાવતને એ જાણે છે. પર શું છે અને સ્વ શું છે એને એ જાણે છે. જુઓ, પરને જાણવાથી સ્વને જાણી શકાતું નથી, પરંતુ સ્વને જાણવાનો ઉદ્યમ કરવામાં આવે તો સહજ રીતે પર છે તે જુદું પડતું જાય છે. સ્વના લક્ષે સ્વનું ધ્યાન કરીને જીવ પોતે સ્વ પર પ્રકાશક થાય છે. એટલે સ્વને જાણે છે તો પછી પર છે તે સહજ રૂપે જણાઈ જાય છે. પણ એમ નથી કે એ પરને જાણે છે એટલે એને સ્વ જણાઈ જાય છે, એમ નથી. કેમ કે જ્ઞાન એનું પોતાનું છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, એટલે સ્વનું લક્ષ કરતા અંદરમાંથી જે જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે એમાં એ સ્વને જાણે છે, અને બાકી બીજું બધું એનાથી જુદું પર એને એમ જણાય છે. એટલે જાણે કે એ બીજા બધાની ઉપર જુદો તરતો હોય એવો એનો અનુભવ હોય છે. એટલે ભેદ જ્ઞાન કરે છે તો એ સ્વ શું છે એની મુખ્યતાથી સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે છે. મુખ્યતા સ્વની છે, એમાં પરની મુખ્યતા નથી. એટલે જ્યારે પુરુષાર્થ કરીએ ત્યારે સ્વના લક્ષે જ પુરુષાર્થ થાય, પરના લક્ષે પુરુષાર્થ થતો નથી. પછી પરમાં ભલે ને તીર્થંકર ભગવાન હોય, કેવળી ભગવાન હોય કે સિદ્ધ ભગવાન હોય, પણ એ બધા સ્વથી જુદા પર છે. કેવળી ભગવાન પોતે પોતાને માટે સ્વ છે, તીર્થંકર ભગવાન પોતે પોતાને માટે સ્વ છે, અને એમને માટે આપણે બધા પર છીએ. એટલે દરેક જીવને માટે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે સ્વ છે, અને બીજું બધું પર છે. લક્ષ સ્વનું કરતા પર જુદું પડે છે એવું ભેદ જ્ઞાન જેને વર્તે છે, એવા ભેદ જ્ઞાન વાળો એટલે વિવેક વાળો જે જીવ છે એ પોતાના અને પરના વિશેષોને જાણે છે, એમ કહ્યું. એટલે કે પોતાનો જેવો સ્વભાવ છે એને પણ જાણે છે, અને પરના સ્વભાવ એટલે પરનો ભાવ એને પણ જાણે છે. એટલે બંનેને એ જુદા કરી લે છે, જેમ પેલો હંસ દૂધ અને પાણીને જુદા પાડી દે છે એ જ રીતે. પણ એમાં અહીંયા એક વધારે સ્પષ્ટતા કરી છે કે એ જુદા પાડે છે તો અચળ ચૈતન્ય ધાતુમાં સદા આરૂઢ થયો થકો, એટલે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને એ ભેદ જ્ઞાન કરે છે. ચૈતન્ય ધાતુ પોતે ભગવાન આત્મા ચેતન છે, દર્શન જ્ઞાનના ઉપયોગ દ્વારા એ સર્વને જાણે છે, એટલે એ પોતાની ચેતનામાં આરૂઢ થાય છે, એનો આશ્રય કરે છે, એમ કરતા એ સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે છે. એટલે મુખ્યતા તો સ્વની જ છે. અચળ ચૈતન્ય ધાતુમાં જે ચલિત નથી થતું એવું, જે પર્યાયથી પણ જુદું છે એવું એનું ચૈતન્ય સ્વરૂપ, એવા સ્વરૂપનો આશ્રય કરીને એ પોતે માત્ર જાણવાવાળો દેખવાવાળો જ થાય છે, પણ કાંઈ કરવાવાળો થતો નથી. એટલે માત્ર જાણે જ છે પણ કાંઈ પણ કરતો નથી, એટલે જ્ઞાતા જ રહે છે, કરતા થતો નથી. બહુ સરસ ગાથા છે. આ કળશ રૂપે આ ગાથા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે લખી છે એ આખું એક શાસ્ત્ર છે. ભાવાર્થમાં એક લીટીમાં પંડિતજીએ કહ્યું કે જે સ્વ પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કરતા નથી. અહીંયા જ્ઞાનને કારણે એ કરતા મટી જાય છે, કરતા થતો નથી, એ વાતને સિદ્ધ કરવી હતી ને, એટલે ભાવાર્થમાં પંડિતજીએ એમ લીધું છે. એ વાત સિદ્ધ થાય છે કે જે જ્ઞાતા છે તે કરતા નથી. જે સ્વ પરનો ભેદ જાણે છે એવો વિવેકી છે એ ખરેખર કરતા થતો જ નથી. તો પછી પ્રશ્ન થાય છે કે જે કાંઈ જણાય છે તે કેવી રીતે જણાય છે? એ જ્ઞાતા છે અને એને જાણે જ છે, તો પછી એ બધું કેવી રીતે જણાય છે? એટલે વધારે સ્પષ્ટતા થાય છે. જણાય છે તો જ્ઞાનથી જણાય છે, બીજી કોઈ રીતે જણાતું નથી. અને જ્ઞાનથી જણાય છે એટલે એ જ્ઞાનમય રહે છે, એટલે પછી કરવાનો કરતા થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જીવ જ્ઞાનથી જાણે છે, સ્વ અને પરને બંનેને જ્ઞાન દ્વારા જાણે છે, એટલે એ જ્ઞાન ક્રિયામાં રોકાઈ રહ્યો છે. અને જ્ઞાન ક્રિયામાં રોકાયો છે એટલે પછી બીજે ક્યાંય કંઈ કરવા જતો નથી, એટલે એ વિકારી ભાવનો કરતા પણ થતો નથી. પર પદાર્થમાં કંઈ કરવું એ તો વાત જ રહી નહીં, બીજા અન્ય પદાર્થની પર્યાય બદલવી, એની સ્થિતિ બદલવી એ તો વાત છે જ નહીં. પણ જ્યારે એ પોતે જ્ઞાન ક્રિયા કરે છે ત્યારે ખરેખર એ બીજું કંઈ કરતો જ નથી, એટલે વિભાવ ભાવ પણ એ કરતો જ નથી, માત્ર એ જાણવાવાળો જ છે. એની વાત અહીંયા કરે છે કે જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ અહીંયા કહે છે. અહીંયા હવે 60મો કળશ આપણે લઈએ. હવે 60મો કળશ લેતા પહેલા પૂજ્ય ગુરુદેવે આ 59મા કળશ ઉપર પ્રવચનમાં જે વાત કરી છે એ લઈએ અને પછી આપણે 60મો કળશ લઈએ. કળશ 59માં વાત બહુ સહેલાઈથી સાદા ઉદાહરણ દ્વારા, બહુ પ્રચલિત ઉદાહરણ દ્વારા સમજાવી દીધી. હંસનું ઉદાહરણ લીધું એટલે એ તો બહુ પ્રચલિત ઉદાહરણ છે, પણ ગુરુદેવે બહુ સરસ રીતે વાત મૂકી છે અહીંયા. પ્રવચન રત્નાકર ભાગ 5મો, એમાં પાના નંબર 89 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મા અરૂપી છે, અરૂપી છે છતાં તે વસ્તુ છે. જેમ રૂપી વસ્તુ છે તેમ અરૂપી પણ વસ્તુ છે. અરૂપી એટલે કાંઈ નહીં એમ નથી, રૂપ નથી એટલે એનો અર્થ એમ નહીં કે કંઈ છે જ નહીં એમ નહીં. અરૂપી એટલે કાંઈ નહીં એમ નથી. આ વાતને આપણે વ્યવહારમાં તો સ્વીકારીએ છીએ. આપણને વાયુ દેખાતા નથી, બધા ગેસીસ છે દેખાતા નથી, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ આ બધું ક્યાં દેખાય છે, છતાંય આપણે માનીએ છીએ ને. એટલે આત્મા પણ અરૂપી છે પણ વસ્તુ છે. જેમ રૂપી વસ્તુ છે એ જ રીતે અરૂપી પણ વસ્તુ છે. એમ નથી કે અરૂપી એટલે કાંઈ નહીં એમ નથી. અરૂપી એટલે રૂપી નહીં પણ વસ્તુ તો છે. એવો ભગવાન આત્મા જે વસ્તુ છે એ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ ઇત્યાદિ અનંત અનંત ગુણોનો પિંડ, અને એ ત્રણેય કાળે એવો ને એવો રહેવાવાળો, એક પણ ગુણ એમાંથી ઓછો કે વધતો થાય નહીં એવા અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે. આ મહાન પદાર્થ છે. અરૂપી છે એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એ જ્ઞાનમાં આવતો નથી, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એ જણાતો નથી. તે છતાંય ભગવાન આત્મા એ અનંત ગુણોનો પિંડ, એ જ્ઞાન સ્વભાવી છે, એ વસ્તુ છે. આનો સ્વીકાર કરીએ તો આગળ વાત ચાલે. એ જ્ઞાન રૂપી છે, એ જ્ઞાન કરે છે, સતત જ્ઞાન ક્રિયા કરે છે, એ જાણવા વાળો છે. અને જાણવા વાળો છે એટલે જાણે છે, સ્વને પણ જાણે છે એટલે પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. કેમ કે જ્ઞાનની એવી નિર્મળતા છે એટલે પર જ્ઞેયો બધા એમાં, એટલે કે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એટલે જણાય છે. ભગવાન આત્મા પોતે ખરેખર સ્વને જ જાણે છે, પણ સ્વને જાણે છે અને એની પર્યાય નિર્મળ છે, એનું જ્ઞાન નિર્મળ છે એટલે બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે, એટલે પરને પણ જાણે છે, એટલે સ્વ પર પ્રકાશક એમ આત્માને કહેવામાં આવે. અને એવો સ્વ પર પ્રકાશક છે એવા આત્માને વિવેક છે કે સ્વ શું છે એ પણ એ જાણે છે, અને એના સિવાય બીજું બધું પર છે એને પણ એ જાણે છે. એટલે એ આત્મા એ વિવેકવાળો હોવાને લીધે પરના અને પોતાના વિશેષને જાણે છે, અને એ સ્વના લક્ષે સ્વનું એને આશ્રયપણું કરતા, સ્વનો સ્વીકાર કરીને જેવો ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે એવો જાણીને એનો આશ્રય લઈને, એટલે એ ચૈતન્ય ધાતુમાં આરૂઢ થયો થકો. અને એ પણ ચૈતન્ય ધાતુ એટલી કેવી, તો કે જે બદલાતી નથી એવી, જે સ્વરૂપ બદલાતું નથી એવા સ્વરૂપમાં આરૂઢ થયો થકો, એ માત્ર જાણે જ છે, બીજું કાંઈ કરતો નથી. ભગવાન આત્મા ભલે દેખાતો નથી, અરૂપી છે, અમૂર્તિકપણું છે, પણ એ જ્ઞાન ક્રિયા સતત કરે છે, અને જ્ઞાન ક્રિયા કરે છે એમાં એને મુખ્યતા પોતાના સ્વરૂપની છે. એટલે સ્વરૂપનો આશ્રય કરી અને એ સ્વને અને પરને જાણે છે. ધર્માત્મા પોતાનું સ્વસ્વરૂપ જે જ્ઞાન અને પર જે રાગ, તે બંનેને જુદા જુદા જાણે છે, બંનેને ભિન્ન જાણે છે, બંનેના વિશેષોને જાણે છે, બંને વચ્ચેના તફાવતને જાણે છે, અને તેથી તે ભેદ જ્ઞાન સહિત હોવાથી એ બંનેને જુદા પાડી દે છે. જેમ હંસ દૂધ અને પાણીને જુદા કરી દે છે, એવી રીતે જ્ઞાન અને રાગને જુદા કરી દે છે. જ્ઞાનની પર્યાયમાં જે રાગ પ્રતિબિંબિત થાય છે, એ રાગ પોતાથી ભિન્ન છે, જુદો છે, એને એ માત્ર જાણે છે. રાગ અને આત્માને એક કરતો નથી, રાગ અને આત્માને જુદા કરે છે. રાગનો જે કરતા થાય એટલે કે રાગ હું કરું છું એવા ભાવે જે પરિણમે છે, એ તો જ્ઞાતા રહી શકતો નથી. જ્ઞાતા તો એ જ રહી શકે છે કે જે રાગનો કરતા નથી થતો, એ જ જ્ઞાતા રહી શકે. માત્ર જ્ઞાતા રહી અને પોતે પોતાથી એને જુદું જાણે એટલું જો કરે છે તો એ જ્ઞાતા દ્રષ્ટા છે. પણ એ પરને જાણતા જાણતા, રાગને જાણતા જાણતા પોતે જ રાગરૂપ થઈ જાય છે, પોતાનું પરિણમન રાગરૂપ થાય છે, પોતે પોતાને રાગી દ્વેષી ક્રોધી માયાવી જાણે છે. તો એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય છોડીને એમ જાણે છે, એટલે પોતે માત્ર જ્ઞાતા રહેતો નથી અને કરતા થાય છે. રાગ અને આત્માને જ્ઞાની તો એક કરતો નથી, જ્ઞાની તો રાગ અને આત્માને ભિન્ન જાણે છે. રાગનો જે કરતા થાય તે જ્ઞાતા રહી શકતો નથી, અને જે જ્ઞાતા થાય છે તે રાગનો કરતા થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. પાના નંબર 90 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે કે જે સ્વ પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કરતા નથી. ભેદ જ્ઞાન છે, જેને ભેદ જ્ઞાન છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય છે. ભેદ જ્ઞાન થયા પછીથી, પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. એને આત્મા તરફ વારંવાર વાળવાની જરૂર પડતી નથી. એ પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયા પછી એ સ્વરૂપને જરાય ભૂલતો નથી, એને કંઈ યાદ કરવું પડતું નથી. પોતે કોણ છે એ વાત એને સતત યાદ રહે જ છે. એટલે પોતે જ્ઞાતા છે એ કંઈ યાદ કરે છે એમ નથી, એ જ્ઞાતા જ છે અને જ્ઞાતા જ રહે છે. પોતાના સ્વરૂપને જેવું છે તેવું અનુભવ્યા પછીથી એ જ્ઞાતા જ રહે છે, એવો એ જ્ઞાની પછી કરતા નથી થતો. આ બધું સહજ છે, અહીંયા આપણને સમજાવ્યું છે, પણ એ સહજ દશા છે. સમ્યક દ્રષ્ટિને જ્યારે આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ થાય ત્યારે એને તો એ બધું સહજ લાગે કે આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે. એને એમાં કોઈ નવાઈ લાગતી નથી કે એમાં એને કંઈ બેસાડવું પડતું નથી. ગુરુદેવના પ્રવચનો થતા ત્યારે બેનશ્રી ચંપાબેનની ઉંમર નાની હતી એ વખતમાં પણ હિંમતભાઈ કેટલીક વાત ચંપાબેન સાથે ચર્ચામાં લેતા અને વાત કરતા તો ચંપાબેન એમ કહેતા કે હા બરાબર છે, એમ જ છે, એમને તો એ વાત તરત જ બેસી જતી. અને ક્યારેક તો હિંમતભાઈ એમ પૂછતા પણ કરે, ચંપાબેન એમનાથી નાના એટલે કે ચંપા તને આ વાત બરાબર બેસી જાય છે? ચંપાબેન કે હા ભાઈ, મને તો બરાબર જ લાગે છે, બરાબર જ છે, એમ જ છે, એમને તો બધું બેસી જતું. ગુરુદેવની આત્માને લક્ષે જે ગૂઢવાણી, જે બધા અર્થ એમણે જે શાસ્ત્રના કર્યા, જે સમયસારના ભાવોને આપણી સામે વ્યક્ત કર્યા, આ બધું બેનશ્રી ચંપાબેનને તો એટલું બધું સહજ રીતે બેસી જતું હતું કે પંડિત હિંમતભાઈને ઘણીવાર તો આશ્ચર્ય થતું. એટલે એ તો તૈયાર જીવ હતા માટે એમ વાત હતી. જે સમ્યક દ્રષ્ટિ છે એને આ વાત સહજ લાગે છે કે પોતે જ્ઞાતા છે તો પછી કરતાપણાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? જે સ્વ અને પરનો ભેદ જાણે છે એ ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જાણે છે એટલે જ્ઞાન કરે છે, તો જ્ઞાન કરે છે ત્યારે દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. પછી એ દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, પોતે સિદ્ધ સમાન માત્ર જ્ઞાતા જ છે એ ભાવ કાયમ રહે છે, એટલે પછી ક્યાંય કોઈ પણ વસ્તુનો કરતા એ થતો જ નથી. જો જે કંઈ કાર્ય થાય એ તો થાય, થયા કરે. આ બહારના બધા જે છે ને, શરીરના ને મનના ને વાણીના ને એ બધા કાર્યો તો થયા કરે, એ બધી જળની ક્રિયા છે. વાણી વાણીના કારણે નીકળ્યા કરે તો નીકળ્યા કરે, શરીર એનું કામ કર્યા કરે, આ બધું બહારનું છે, એની સાથે એને શું છે? અને ક્યારેક કોઈક વખત એ શુભભાવ પણ આવે, અહોભાવ પણ આવે, પૂજા ભક્તિ વિનયના ભાવ પણ હોય, પણ હોય તો હોય, તેથી શું છે? પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એનું લક્ષ્ય થયું છે, એની દ્રષ્ટિ રહ્યા કરે છે, એટલે એવા શુભભાવ ને છોડીને પાછો એ પોતે પોતાના સ્વરૂપ તરફ પ્રયાણ તરત જ કરે છે. એમાં એને વાર નથી લાગતી કે રોકાઈ જતો નથી. આવી જેની દશા હોય એને પછી કરતા પણ ક્યાંથી હોય? જે સ્વ પરનો ભેદ જાણે સમ્યક દ્રષ્ટિ, તે જ્ઞાતા જ છે, એ કરતા નથી. આ એક વાક્ય છે ને, એ આખો સિદ્ધાંત છે, બહુ સરસ વાત છે. ગુરુદેવ એને સમજાવે છે, આપણને સમજાવવા માટે આ બધું સરળ કરીને ગુરુદેવે સમજાવ્યું છે. પ્રભુ એ તો પોતે એવા ભાવમાં જ હતા, એટલે તો વારંવાર એ વાત એક અથવા બીજા રૂપે રોજ આવતી હતી, રોજે રોજ. કોઈ પ્રવચન ખાલી નહીં ગયું હોય કે જેમાં ભેદ જ્ઞાનની વાત ના આવી હોય, સ્વરૂપમાં જવાની વાત ના આવી હોય. ગુરુદેવ અહીંયા કહે છે કે જો લોકો કહે છે ને કે કરવું શું, શું કરવું, હવે અમારે શું કરવું, ઘણા લોકો પૂછે છે, તો કહે છે કે આ ભેદ જ્ઞાન પ્રગટ કરવું, તે કરવાનું છે. ભેદ જ્ઞાન કરે નહીં અને રાગની મંદતા કરે તો એથી કાંઈ સાધ્ય નથી. રાગની મંદતા તો અનાદિથી કરતો આવ્યો છે, એમાં નવું શું છે? રાગની મંદતા કરી શુભભાવમાં રહ્યો, એવું તો અનાદિથી એ કરતો આવ્યો છે, અને એને લીધે પુણ્યના બંધ પણ પડ્યા છે, અને એ દેવલોકમાં પણ ગયો છે, મનુષ્યની સારી ઊંચી ગતિ પણ એને કરી છે, પણ એથી શું દાડો વળ્યો એનો, એથી શું એનું કલ્યાણ થયું? એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, પહેલા શ્રદ્ધામાં તો પક્ષ કર કે જ્ઞાનમય ભગવાન આત્મા અને રાગમય વિકાર, તે બંને તદ્દન ભિન્ન ચીજ છે. ભેદ જ્ઞાનની વાત મૂકી છાતી, ભેદ જ્ઞાન કર, પહેલા શ્રદ્ધા તો કર એટલી કે આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અને આ રાગમય વિકાર જે પર્યાયમાં થાય છે, જે ક્ષણિક છે, જે પોતાના સ્વભાવને કારણે નથી થતો, પરનું લક્ષ્ય કરતા થાય છે, એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, અજ્ઞાન છે, એ વખતે પુરુષાર્થ નબળો છે, એટલે એ રાગમય વિકાર થાય છે. એટલે એવો એ રાગમય વિકાર અને આ જ્ઞાનમય ભગવાન આત્મા બંને તદ્દન ભિન્ન છે એવો તું સ્વીકાર તો કર, શ્રદ્ધા તો કર, માન્યતા તો કર. પહેલા એટલું નક્કી કર અને એને માટે પછી તું ખૂબ મનોમંથન ચિંતવન કર, એની દ્રઢતા કર. તે બંનેને એક માનવા એ મોટામાં મોટું અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એટલે પહેલા તો એ અજ્ઞાન ને છોડ, એવા મિથ્યાત્વને છોડ. અને આ રાગ અને આ આત્મા બંને જુદા છે એ એક રૂપ હોઈ શકે જ નહીં, એ વાતનો તું સ્વીકાર કર. રાગથી ભિન્ન જ્યાં જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું ત્યાં જ્ઞાની રાગને જાણે જ છે, તેનો કરતા થતો નથી. એક વખત પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો પછી એ રાગ સહજ રીતે જુદો પડી જાય છે. જ્ઞાની એને જાણે છે કે ઓહો, આ તો રાગ જુદો છે, આ શુભ ભાવ મારો નહીં, હું ભગવાન આત્મા ટિકાળ નાયક 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 નાયક, હું આનંદનો દરિયો, સુખનો સાગર, હું ભગવાન આત્મા અને આ બધું જે છે તે મારાથી જુદું છે. એટલે માત્ર એનું એ જ્ઞાન કરવાવાળો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, પછી એને કરતા પણ રહેતું નથી, આમ કરતા ભાવ ચાલ્યો જાય છે. આગળ પણ કહે છે કે ભાઈ, જન્મ મરણના દુઃખનો અંત કેમ આવે એની આ વાત છે. 84 લાખ યોનિમાં સહન ન થાય એવા દુઃખ તે સહન કર્યા છે. અનંત ભવમાં અનંત માતાઓનો તને સંયોગ થયો છે. મરણ વખતે તે માતાઓના રુદનના આંસુ એકઠા કરીએ તો અનંત સમુદ્ર ભરાય કેટલા ભવ તું કરી ચૂક્યો છે. તારા ભવનો અંત કેમ આવે એની અહીંયા આચાર્ય દેવે વાત કરી છે. કહે છે કે શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી પોતાની વસ્તુને છોડી રાગની સંયોગી ભાવથી એકતા કરવી એ વ્યભિચાર છે. રાગ એટલે એ સંયોગી ચીજ છે, એટલે માટે એને એમ કહ્યું કે એવા રાગની સંયોગી ભાવથી એકતા કરવી, એને પોતાની સાથે એક રૂપ માનવો, એ તો વ્યભિચાર છે. જે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા એવી શુદ્ધ નિર્મળ વસ્તુ એને રાગરૂપ જાણવી, જે સંયોગ છે એ સંયોગ સાથે જોડાઈને એકતા કરવી, આ તો વ્યભિચાર છે. કેમ કે રાગ એ તારા સ્વભાવમાં નથી, એ તારી કોઈ સ્વભાવભૂત ચીજ નથી, ભગવાન આત્મા નો એ સ્વભાવ નથી. એટલે એવી એકતા કરવી એ તો વ્યભિચાર છે. રાગરૂપ પરિણમન કરવું એ વ્યભિચાર છે. રાગના કરતાપણે પરિણમવું તે વ્યભિચાર છે, તે તને ન શોભે. તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા શુદ્ધ છો, નિર્મળ છો, પવિત્ર છો, એને આ વ્યભિચાર ન શોભે. જો જ્ઞાની તો પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવની દ્રષ્ટિ કરીને માત્ર જાણનાર જ રહે છે, કિંચિત માત્ર પણ કરતા થતા નથી, રાગના કરતા થતા નથી, રાગ ભાવે પરિણમતા નથી. રાગ આવે છે તો પોતાથી જુદો એને જાણે છે, અને પોતાથી જુદું જાણવું, વસ્તુ પોતાની સાથે છે છતાં પોતાથી જુદી જાણવી, એને માટે એક સરસ ઉદાહરણ દ્વારા ગુરુદેવે સમજ આપી છે. અહીંયા 91માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કન્યાને સાસરે વળાવે ત્યારે વિરહના ભારથી કન્યા રડે છે, એની માતા પણ રડે છે. એટલે કન્યાને બહારથી તો વિરહના દુઃખ છે એટલે એ રડે છે, પણ અંદર કન્યાને સાસરે જવાનો હરખ હોય છે, અંદરમાં એને સાસરે જવાનો આનંદ છે. બારમાં એ વિરહ છે, વિરહને કારણે એ રડે છે, માતા પિતાને છોડીને જવાનો વિરહ છે એટલે રડે છે, પણ અંદરમાં એને સાસરે જવાનો, લગ્ન થયા છે એટલે પોતાના પતિના ગૃહે જવાનો એને આનંદ પણ છે. તેમ રાગ જ્ઞાનીને આવે છે, પણ રાગનો જ્ઞાનીને આદર નથી. ધર્મીને તો પોતાના સ્વરૂપમાં ઠરવાનો ઉલ્લાસ છે, એને સુભાવ આવે છે, જેમ પેલી કન્યાને રડવું આવે છે, પણ અંદરમાં એને આનંદ છે. એવી રીતે ધર્મીને જ્ઞાનીને સુભાવ આવે છે, પણ એને તો પોતાના સ્વરૂપમાં ઠરવાનો ઉલ્લાસ છે, સ્વરૂપની દ્રષ્ટિ છે, પણ ઠરી નથી શકતો એટલે શુભભાવ આવે છે, અને એ શુભભાવને એ પોતાનો નથી માનતો. જ્ઞાની એ રાગનો કિંચિત માત્ર પણ કરતા થતો નથી, નાતા જ રહે છે. એ આવ્યો છે તો એને જાણે છે, કેમ કે જ્ઞાનીની દ્રષ્ટિ તો ચૈતન્ય સ્વભાવ પર ચોંટેલી છે. જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેટલું પરિણમનની અપેક્ષા એ કરતા પણ છે, પણ પરમાર્થે તે જ્ઞાતા જ છે, કેમ કે રાગ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, સારું છે, એનાથી ફાયદો થાય, એનાથી સારી ગતિ મળે, એવું કંઈ જ્ઞાની માનતો નથી. જ્ઞાની સ્વ પરનો ભેદ જાણે છે તો સ્વનું મહાત્મ્ય આવ્યું છે એટલે સ્વ પરનો ભેદ જાણે છે. એ રીતે સ્વ પરનો ભેદ જાણે છે કે સ્વ કેવું છે. સ્વનું મહાત્મ્ય કરીને સ્વને જાણે છે એટલે બીજું બધું ફિક્કું લાગે છે, એનો માત્ર જાણનાર રહી જાય છે. જુદું જાણે છે એ તો ખરું, પણ મહાત્મા પણ એનું સ્વનું જ છે, એટલે ક્યારેક શુભભાવ આવે છે. અને એ વાતને સ્પષ્ટ કરતા ગુરુદેવે સમજાવ્યું કે જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે એટલું પરિણમનની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ નહીં, એની માન્યતાની અપેક્ષાએ નહીં, પણ પરિણમનની અપેક્ષાએ એટલું એનું કરતાપણું છે. પણ પરમાર્થે એ જ્ઞાતા જ છે, એ કરતા થતો નથી, એનું એને કર્તવ્ય નથી. રાગ એનું કર્તવ્ય છે, અથવા રાગ કરવા જેવો છે, કે રાગને કારણે લાભ છે, એવી કોઈ માન્યતા જ્ઞાની કરતો નથી. જ્ઞાની સ્વ પરનો ભેદ જાણે છે, માટે તે રાગનો કરતા થતો જ નથી, જ્ઞાતા જ રહે છે. અને સમયસાર નાટકમાં આવે છે કે સ્વ પર પ્રકાશક શક્તિ હમારી, તાતઈ વચન ભેદ બ્રહ્મ ભારી, જ્ઞેય દશા દુવિધા પરગાસી, નિજ રૂપા પર રૂપાભાસી. નિજ રૂપ તે સ્વજ્ઞેય, નિજ રૂપ તે સ્વજ્ઞેય, પોતાનું સ્વરૂપ તે જ જ્ઞેય છે, તે સ્વજ્ઞેય છે. અને રાગાદી તે પરજ્ઞેય છે. જ્ઞાન પરને એટલે રાગને જાણે એમ કહેવું એ ખરેખર વ્યવહાર છે. વાસ્તવમાં તો તે કાળે જ્ઞાન પોતે પોતાને જાણે છે. સ્વ પરના ભેદને જે જાણે તે જ્ઞાતા જ છે, કરતા નથી. આ રીતે 59મો કળશ અહીંયા પૂરો થાય છે. બહુ સરસ વાત કરી છે, ભેદ જ્ઞાન કર, સ્વ અને પર વચ્ચેનું ભેદ જ્ઞાન કર, એ જ એકમાત્ર પ્રભુ તારું કર્તવ્ય છે. શેષ જીવનમાં, બાકી રહેલા જીવનમાં જો કંઈ પણ કરવા જેવું હોય તો ભેદ જ્ઞાન કરવું. કઈ રીતે ભેદ જ્ઞાન કરવું? પરને જુદું પાડવા બેસીશ તો પાર નહીં આવે. આ પર, આ પર, આ પર, આ પર, આ પર એમ નહીં, પરંતુ હું આ સ્વ છું એમ સ્વનું મહાત્મ્ય લાવીને, સ્વના આશ્રયે પોતે સ્વને પરથી જુદો પાડે છે. સ્વ શું છે એનો આશ્રય કરવો, અને એમ કરતા સ્વને પરથી જુદું પાડવું. અને સ્વ જ્યારે પોતાને જ્ઞાનમાં જણાય છે એટલે પર બાકી બીજું બધું સહજ રીતે જુદું પડ્યું છે તે એમ જ જણાય છે. હવે આગળ અહીંયા કહે છે કે જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જણાય છે. 60મા કળશમાં હવે એ વાત કરે છે. આપણે 60મો કળશ લઈએ. જ્ઞાનાદેવ જ્વલન પયસો ઔષ્ણ શૈત્ય વ્યવસ્થા. જ્ઞાનાદેવા ઉલ્લસતી લવણ સ્વાદ ભેદ વ્યુદાસહ. જ્ઞાનાદેવ સ્વરસ વિક્ષન્નિત ચૈતન્ય ધાતો ક્રોધાદેશ્ય પ્રભવતી વિદા ભિંદતી કર્તૃદ્રભાવમ. સાઈઠમા કલશમાં અહીંયા કહે છે શ્લોકના અર્થમાં કે જ્વલન પયસો ઔષ્ણ શૈત્ય વ્યવસ્થા, એટલે કે ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનાત એવ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. પાણી છે એ અગ્નિના સંયોગે ઉષ્ણ થયું છે, પણ એનો મૂળ સ્વભાવ તો શીતળ છે. એ અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા, એ બે વચ્ચેનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. એક ઉદાહરણ. આ ઉદાહરણને આપણે બીજી રીતે પણ સમજવાનું છે. ગુરુદેવે બે રીતે વાત સમજાવી છે, સરસ વાત છે. હવે બીજું ઉદાહરણ છે અહીંયા કે લવણ સ્વાદ ભેદ યુદાશ નાનાત એવ ઉલ્લસતી. લવણ એટલે મીઠું. લવણના સ્વાદ ભેદનું નિરસન, નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા જ્ઞાનથી જ થાય છે. અર્થાત જ્ઞાનથી જ શાક વગેરેમાં લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે. સ્વરસ વિકસન ચૈતન્ય ધાતો ચ ક્રોધા દેહ વિદા. નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુનો અને ક્રોધ આદિ ભાવોનો ભેદ કર્તૃભાવમ ભિન્નદતિ. કર્તૃત્વને, કર્તાપણાના ભાવને ભેદતો થકો, તોડતો થકો નાનાત એવ પ્રભવતી, જ્ઞાનથી જ પ્રગટ થાય છે. બહુ ઊંચો શ્લોક, સરસ શ્લોક છે અને ઉદાહરણ બહુ સહેલા સરળ મૂક્યા છે. પહેલી વાત એ લખી અહીંયા કે પાણી ઉષ્ણ છે અને પાણી શીતળ છે. એ ઉષ્ણતા અને શીતળતાનો ભેદ જ્ઞાન દ્વારા થાય છે. જ્ઞાન વિના એ ઉષ્ણતા અને શીતળતા લક્ષમાં આવતી નથી. આ એક વાત. જ્ઞાન નથી તો એ ઉષ્ણતા, એ શીતળતાનો ખ્યાલ આવતો નથી. હવે એમાં બીજી વાત છે, એ પણ આપણે સાથે લઈએ કે ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનાત્મ્ય એટલે જ્ઞાનથી પ્રગટ થાય છે. એ વાત તો બરાબર, પણ એનો વધારે વિશેષ અર્થ શું છે? તો ગુરુદેવ એમાં કહે છે કે આનો અર્થ કરતા કળષ્ટિકામાં, કળષ્ટિકા પંડિત રાજમલજીએ લખી છે કે કળષ્ટિકાની અંદર જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે, તેમ શું કહ્યું છે કે જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણાનો અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ. એટલે પોતાના જ્ઞાન દ્વારા એ ભેદ ખ્યાલમાં આવે છે તેમ. અને એના ભાવાર્થ તરીકે એમ કહ્યું છે કે જેમ અગ્નિના સંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ઊનું પાણી એમ કહેવાય છે, તો પણ સ્વભાવ વિચારતા પાણી અને અગ્નિના સ્વભાવને લક્ષમાં લઈએ તો અગ્નિનો સ્વભાવ કેવો છે? એ ઉષ્ણપણું છે. અને પાણીનો સ્વભાવ કેવો છે? તો કે શીતળપણું છે. પાણી અને અગ્નિના સ્વભાવનો વિચાર કરીએ, એને લક્ષમાં લઈએ તો ઉષ્ણપણું અગ્નિનું છે. ઉષ્ણપણાનો સ્વભાવ અગ્નિનો છે, કંઈ પાણીનો નથી. પાણીનો, જળનો સ્વભાવ તો શીતળ જ છે, હંમેશા જળ તો શીતળ જ હોય છે. એનું ઉષ્ણપણું તો અગ્નિના નિમિત્તે છે, અગ્નિની સાથે એને સંયોગ થવાથી એવું ઉષ્ણપણું છે, એ કંઈ એનો સ્વભાવ નથી. અને આવું ભેદ જ્ઞાન વિચાર કરતા અંદરમાં જતા ઊંડા ઉતરતા થાય છે. તે સ્વભાવ કેવો છે? સ્વભાવ તો શીતળ જ છે. ભગવાન આત્માનો સ્વભાવ કેવો છે? ભગવાન આત્માનો સ્વભાવ તો નિર્મળ જ્ઞાન આનંદ સ્વભાવ છે. એમાં રાગ દ્વેષની વાત આવી ક્યાંથી? એ હોય જ નહીં. પાણીનો સ્વભાવ શીતળ જ છે તો એને ઉષ્ણપણું ઉનાપણું કેમ થયું? તો કે અગ્નિના સંયોગે થયું. એનો સ્વભાવ તો શીતળ જ છે એટલે એ પોતાના સ્વભાવ પ્રમાણે ફરી પાછું એ શીતળતાને પ્રાપ્ત થઈ જાય છે. એ જ રીતે આ ભગવાન આત્મા એનો સ્વભાવ તો જ્ઞાન આનંદ જ છે. એને આ રાગદ્વેષના ભાવ જે થયા છે તો એ પરના સંયોગને કારણે થયા છે. એ કંઈ એનો સ્વભાવ નથી. એટલે એને છોડતા, એનું લક્ષ છોડતા, પરનું લક્ષ છોડતા એ પોતે પાછો પોતાના જ્ઞાન આનંદ સ્વભાવે પ્રસ્થાપિત થઈ જાય છે. આવું ચિંતવન મનોમંથન જેનું જાગ્યું છે એને શીઘ્ર સમ્યક દર્શન થાય છે. આવું ભેદ જ્ઞાન વિચારતા ઉપજે છે. જેને આત્માનો અનુભવ થયો છે તેવા સમ્યક જ્ઞાનીને આવો યથાર્થ ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે? કે સ્વભાવ કેવો છે? સ્વભાવનો વિચાર કરે છે. જો પર્યાય દ્રષ્ટિ છે એ તો સંયોગને આધીન દ્રષ્ટિવાળા છે. જેવો સંયોગ છે એ જ પ્રમાણે એને જાણે છે. એ પર્યાય દ્રષ્ટિ છે. સંયોગ આધીન દ્રષ્ટિવાળા એ અજ્ઞાની છે. એમને તો ગરમ પાણીમાં ઉષ્ણતા અગ્નિની છે અને પાણી સ્વભાવથી શીતળ છે એવો ખ્યાલ જ આવતો નથી. એ તો ગરમ પાણી જુએ છે, એની પર્યાયને જુએ છે. પર્યાય શું છે? ગરમ પર્યાય છે. પર્યાયમાં પાણી ગરમ પણે છે, ઉષ્ણ પણે છે, ગરમી છે, પણ એ તો પર્યાયમાં છે પ્રભુ. એનો સ્વભાવ શીતળ છે. એવી રીતે ભગવાન આત્મા કેવો છે? શુદ્ધ નિર્મળ જ્ઞાયક 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 આનંદનો સાગર છે. એ જ એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવ રૂપે એનું પરિણમન થાય એમાં શું નવાઈ હોય? પણ એ તરફ લક્ષ ન કરતા વર્તમાન પર્યાય તરફ જેનું લક્ષ જાય છે અને જે સંયોગો છે સાથે રહેલું શરીર છે એ એની પર્યાય છે, એનું લક્ષ કરે છે, એને ભેદ જ્ઞાન નથી થતું. આ શરીર, આ મનુષ્યનું શરીર અને એનું એક નામ આ રમેશ, જેને એમ છે કે હું રમેશ છું, એને ભેદ જ્ઞાન થતું નથી. એ પર્યાય દ્રષ્ટિ છે, એ સંયોગ દ્રષ્ટિને આધીન થયો છે. અને એવા સંયોગ દ્રષ્ટિને આધીન થયા છે એને વિચાર નથી, એને મનોમંથન ચિંતન શરૂ થયું નથી. ભેદ જ્ઞાન તો વિચાર કરતા ઉપજે છે. કર વિચાર તો પામ. એટલે આ જે પહેલું ઉદાહરણ છે એનો આ રીતે બે રીતે અર્થ કરવામાં આવ્યો છે. એટલે વધારે વિશેષતાથી જે અર્થ કહેવામાં આવ્યો છે, ઊંડો ગંભીર અર્થ, એ ભેદ જ્ઞાન કઈ રીતે થાય એની વાત સમજાવી છે. બીજું દ્રષ્ટાંત હવે લઈએ. બીજા દ્રષ્ટાંતની અંદર શું વાત આવી? કે મીઠું છે લવણ, એ લવણ શાકમાં નાખ્યું છે તો ખારું લાગે છે, તો શાક ખારું લાગે છે એમ આપણે કહીએ છીએ. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને એમ જ લાગે છે કે શાક ખારું છે. શાક ખારું લાગે છે, શાકનો સ્વાદ એને ખારો લાગે છે. પણ જ્ઞાની છે, સમજ્યું છે, હોશિયાર છે, ડાયો છે, ભેદ જ્ઞાન જેને વર્તે છે એ તો જાણે છે કે શાકનો સ્વાદ જુદો છે અને આ જે ખારો સ્વાદ છે તે તો મીઠાનો લવણનો છે. ખારું તો લવણ છે, શાકમાં રહેલું ખારું એ લવણ છે, શાક નથી. શાકનો જુદો સ્વાદ છે અને શાક સાથે આ લવણનો ખારો સ્વાદ આવે છે. એટલે ખારો સ્વાદ છે તે શાકનો નહીં પણ લવણનો છે એમ એને ભેદ જ્ઞાન છે. બે વસ્તુ જુદી છે એમ એ જ્ઞાનથી જાણે છે. જ્ઞાનથી જ શાક વગેરેમાં લવણનો સામાન્ય સ્વાદ કરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે. એટલે કે એનું નિરાકરણ થાય છે, એનો અસ્વીકાર ઉપેક્ષા ખરેખર તો કરવાની છે કે ભાઈ એ શાકનો સ્વાદ નથી. શાકના સ્વાદને ખારાશ તરીકે સ્વીકારવો એ તો અજ્ઞાન છે. શાકનો સ્વાદ જુદો છે, ખારાશનો જે સ્વાદ આવે છે એ તો લવણનો છે. એટલે અહીંયા એમ કહ્યું કે લવણના સ્વાદ ભેદનું નિરસન, એટલે નિરાકરણ અસ્વીકાર થાય છે. લવણનો સ્વાદ શાકમાં માનવા રૂપ જે વાત છે એનો અસ્વીકાર. લવણનો સ્વાદ ખારો, એ ખારો સ્વાદ શાકનો છે એમ માનવું એનો અસ્વીકાર કરવો, એની ઉપેક્ષા કરવી કે ના એમ નથી, એ લવણનો જ સ્વાદ છે એ શાકનો નથી. એ સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે. સામાન્ય સ્વાદ તરી આવે છે એટલે કે બંનેને એકરૂપ જાણે છે, શાકનો અને લવણનો સ્વાદને એકરૂપ જાણે છે. અને એવું થાય છે તો જે વિશેષ છે સ્વાદ વિશેષ, એટલે લવણનો સ્વાદ ખારો અને શાકનો સ્વાદ જુદો, એ વિશેષ પછી નિરસ્ત થઈ જાય છે. એટલે એમ નહીં જાણતા જ્ઞાની તો પોતે લવણના અને શાકના સ્વાદનું જ્ઞાન કરે છે, બંને જુદા છે એમ જાણે છે. એવી રીતે એ ઉદાહરણ દ્વારા એમ અહીંયા કહ્યું કે નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુ, એ જેમ શાક છે એના સ્થાને છે અને ક્રોધાદી ભાવ કે જે લવણ છે એ બંને વચ્ચેનો ભેદ, પોતે નિત્ય ચૈતન્ય જ છે, જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાનમાં એને પેલા ક્રોધાદી ભાવ રાગના ભાવ એ જણાય છે, એટલે બંનેને ભેગા એકરૂપ સામાન્ય એ પોતે ક્રોધ ભાવે છે કે રાગના ભાવે છે એમ જાણે છે. એવો યજ્ઞાની એમ જાણતા ભેદ જ્ઞાન નહીં કરતા, એ કરતાપણાના ભાવને છોડતો નથી. જ્યારે જ્ઞાની છે તે એ બે વચ્ચેનો ભેદ જાણે છે કે ભગવાન આત્મા તો ચૈતન્ય ધાતુ જ્ઞાન સ્વભાવી છે અને એનાથી જુદો આ ક્રોધનો ભાવ છે. આ લવણનો સ્વાદ છે તે ખારો છે, એ લવણનો છે એ જુદો છે, શાકનો સ્વાદ જુદો છે. શાકનો સ્વાદ જે છે એમાં ખારાશ નથી, એટલે ભગવાન આત્મા જે છે એનો જે જ્ઞાન આનંદ સ્વભાવ છે એની અંદર ક્રોધાદીનો ભાવ નથી. પોતાનો તો નિજરસ કેવો છે, જે ચૈતન્ય છે, ચેતન ભગવાન આત્મા જ્ઞાન આનંદ નો સાગર, એના અંદરમાં કોઈ ક્રોધાદીના ભાવ નથી. ક્રોધાદીનો જે ભાવ છે એનો, ક્રોધાદીનો રાગનો જે સ્વાદ છે એ રાગનો છે, એ આત્માનો નથી. અને એમ જે બંનેને જુદા પાડે છે એ ખરેખર એ કર્તૃત્વને, એટલે કર્તાપણાના ભાવને ભેદે છે, તોડે છે, અને એમ એ જ્ઞાનથી જ એ પ્રગટ થાય છે. એ વાતને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ પાંચમાની અંદર પાના નંબર 92 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે બીજું દ્રષ્ટાંત, જેમ ખારો રસ તેના ખારા લવણના રસના વ્યંજનથી, એટલે શાકથી ભિન્નપણા વડે ખારો લવણનો સ્વભાવ એવું જાણપણું તેનાથી વ્યંજન ખારું એમ કહેવાતું જણાતું તે છૂટ્યું. એટલે વ્યંજન એટલે શાક છે અને એની સાથે પેલું લવણ એનો રસ છે, એ બંને ની વચ્ચેની ભિન્નપણાની વાત લીધી કે એ ભિન્નપણા વડે ખારો લવણનો સ્વભાવ એવું જાણપણું થાય ત્યારે એનાથી પેલું વ્યંજન ખારું એમ કહેવાતું હતું એ વાત છૂટી ગઈ. હવે એ વ્યંજન એટલે શાક છે તે ખારું છે એમ રહ્યું નહીં, એ વાત ગઈ, એ છૂટ્યું. જ્યારે એને એમ ખ્યાલમાં આવ્યું કે આ ખારાશ છે તે લવણની છે એવું જાણપણું થયું, એટલે પેલા શાકનો સ્વાદ ખારો એ વાત છૂટી, એ વાત ગઈ. હવે એમાં વધારે વિશેષ ભાવાર્થ તો એમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે, શાક બનાવવામાં આવે છે, એના સંયોગથી લવણનો સંયોગ થાય છે ત્યાં પછી એ ખારું વ્યંજન છે એમ કહેવાય છે. એના સંયોગને કારણે, એટલે સંયોગને કારણે જે પર્યાય છે, જે પર્યાયની અંદર જે જણાય છે તે ખરેખર એમ નથી. એટલે વ્યંજનનો લવણના સંયોગથી સંભાર કરવામાં આવે છે, એટલે શાક બનાવવામાં આવે છે, ત્યાં ખારું વ્યંજન એમ કહેવાય છે, જણાય પણ છે. પણ સ્વરૂપ વિચારતા ખારું કોણ છે? લવણ છે. ખારું શું છે? લવણ છે. પેલું શાક છે એ તો જેવું છે તેવું જ ખ્યાલમાં આવે છે. એ રીતે શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે એવું જે શુદ્ધ સ્વરૂપ છે તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદી પરિણામનું ભિન્નપણું થાય છે. જ્યારે સ્વરૂપની દ્રષ્ટિ થાય છે, એનો અનુભવ થાય છે, તો ચેતનાનો અનુભવ થતાં એ ચેતન સ્વરૂપ પ્રકાશમાન થાય છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો એવા જ્ઞાનનો ઉદ્ભવ ત્યાં જે ક્યારેય મટતો નથી એવો એને અનુભવમાં આવે છે, એવું શુદ્ધ સ્વરૂપ એને અનુભવાય છે. ત્યારે એના સિવાયના બીજા બધા જ સર્વ જે અશુદ્ધ ચેતનારૂપ છે, રાગાદી પરિણામો, એ બધા એને ભિન્ન જણાય છે. આગળ પણ ભાવાર્થમાં ગુરુદેવ કહે છે કે ભાવાર્થ આમ છે કે સાંપ્રત પ્રશ્ન, સાંપ્રત હાલમાં જીવ દ્રવ્ય રાગાદી અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે, ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે, તેથી જ્ઞાન ભિન્ન ક્રોધ ભિન્ન એનું એવું અનુભવવું ઘણું જ કઠિન છે. પર્યાયમાં વર્તમાનમાં જીવને જ્યારે રાગાદી ભાવ હોય છે ત્યારે એ રાગાદી એ અશુદ્ધ ચેતનાના પરિણામ છે અને જીવ દ્રવ્ય એવા અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે, ત્યાં તો એમ લાગે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે, તેથી જ્ઞાન જુદું અને ક્રોધ જુદો એમ જુદું પાડવું, જુદું અનુભવવું બહુ અઘરું છે, બહુ કઠણ છે. આવો અહીંયા એક પ્રશ્ન લઈ અને વિચાર કર્યો છે તો એનો ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, વાત તો બરાબર અઘરી છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ જો વિચારીએ તો એ સહેલું છે, તો પછી એમાં અઘરું નથી પડતું, ભેદ કરવો અઘરો નથી પડતો. પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. ભગવાન આત્માનો સ્વાદ અને પેલા રાગાદીનો ભાવ જે છે એનો સ્વાદ બંને ભિન્ન આવે, જણાય છે, ભિન્ન અનુભવમાં આવે છે. ક્યારે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરીએ, એનો વિચાર કરીએ, ત્યારે એ ભિન્નપણું સ્પષ્ટ જણાય છે. અને કેવું છે એ ભિન્નપણું? કર્મનો કરતા જીવ એવી ભ્રાંતિ તેને મૂળથી દૂર કરે છે. એ ભિન્નપણું કેવું છે કે એ આ પરભાવોનો, વિભાવ ભાવોનો, બધાનો જે કરતા જીવ છે એવી જે ભ્રાંતિ છે એને દૂર કરે એવું એ ભિન્નપણું છે. ભિન્નપણું છે એટલે કે ભેદ જ્ઞાન છે. એ ભેદ જ્ઞાન કેવું છે? તો કે જીવ પરનો કરતા છે એવી ભ્રાંતિને દૂર કરનારું, મૂળથી નષ્ટ કરનારું એવું એ ભેદ જ્ઞાન છે. અને એ કેવી રીતે થાય છે? તો કે વસ્તુનું મૂળ સ્વરૂપ વિચારમાં આવે તો થાય છે. વસ્તુના મૂળ સ્વરૂપ તરફ દ્રષ્ટિ નથી કરતો અને પર્યાય તરફ દ્રષ્ટિ કરીને રહ્યો છે, ત્યારે તો એને એમ લાગે છે કે રાગાદી ક્રોધ ભાવે પોતે પરિણમી રહ્યો છે. પણ સહેજ ગુલાટ મારી અને આત્માનો સ્વભાવ કેવો છે, મારો શુદ્ધ સ્વભાવ નિર્મળ કેવો છે એમ જ્યારે દ્રષ્ટિ કરે છે, એમ વિચાર કરે છે, એમ મનોમંથન ચિંતન કરે છે, તો તરત જ પોતાના સ્વભાવનું ભાન થતા એ રાગાદી ભાવો પોતાથી ભિન્ન છે એવું સ્પષ્ટ એને જણાઈ જાય છે. અને એમ જણાય છે તો પછી એ વિકલ્પોનો, પરભાવોનો એ કરતા હોવાની ભ્રાંતિ એ દૂર થાય છે. બહુ સરસ રીતે સમજણ પાડી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશ ઘણો મહત્વનો છે, એના વિશે ઘણી વાત ગુરુદેવે કરી છે, ભેદ જ્ઞાનની ઘણી વાત આનામાં આવી જાય છે. તો આવતીકાલે આપણે એનો વધારે વિચાર કરીશું. હવે સુખધામ બોલીએ.
सुखधाम अनंत सुसंत चरि दिन रात रहे तद ज्ञान मणि प्रशांति अनंत सुधामय जे प्रणमु पद ते वरते जयते प्रणमु पद ते वरते जयते।